સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1884ના શ્રાવણવદી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કઠને વિશે પુષ્પના હાર પહેર્યા હતા અને પાગને વિશે પુષ્પના તુરલ અટકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજના ભત્રીજા જે રઘુવીરજી તેમણે પ્રશ્ન પૂછ્યો, જેવી જાગ્રત અવસ્થાની વિશે જીવની સ્થિતિ છે તેવી સ્વપ્ન અવસ્થાની વિશે કેમ રહેતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જીવ જેઓ જાગ્રત અવસ્થામાં રહે છે તેઓ સ્વપ્ન અવસ્થાની વિશે રહે છે કેમ? જે જાગ્રત અવસ્થામાં જેવી વાસના હોય તેવી સ્વપ્ન અવસ્થામાં સ્ફુરે છે. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનો પ્રશ્ન છે કે જીવાત્માની જાગ્રત અવસ્થામાં જેવી સ્થિતિ હોય સ્વપ્નમાં કેમ નથી રહેતી, પલટી કેમ જાય છે? મહારાજ કે બને જ નહીં. જેવી જાગ્રતમાં સ્થિતિ હોય એવી સ્વપ્નમાં હોય, એમાં ફેરફાર થાય નહીં. જાગૃતનું પ્રતિબિંબ એટલે સ્વપ્ન. મહારાજ કેવું કહેવા માગે છે, જાગૃતનું પ્રતિબિંબ એટલે સ્વપ્ન. દર્પણમાં કોઈ જોયો દર્પણમાં તો એવું શક્ય છે? મોઢું બીજી રીતનું હોય અને દેખાય બીજી રીતનું? ના, જેવું હોય એવું જ દેખાય, એમનામ દર્પણ. એમ સ્વપ્ન અવસ્થા એ જાગ્રત અવસ્થાનું દર્પણ છે. જેવી જાગ્રત અવસ્થામાં હોય સ્થિતિ એવી સ્વપ્ન અવસ્થામાં રહે. અને તમને હા પડે એવી વાત કરું, લો કે વાત સાચી છે. દાખલા તરીકે તમે આટલા બધા ગ્રસ્ત ભક્તો છો, અહીંયા 10 વર્ષથી લઈને 60 વર્ષના સુધીના બધા દાદા બેઠા છે. આમાંથી કોઈ ભક્ત એવા ખરા કે જેને ક્યારેય સ્વપ્ન આવ્યું હોય કે હું સાધુ હતો અને ઠાકોરજીને આરતી ઉતારતો હતો, આવું કોઈને સ્વપ્ન આવ્યું એટલે આવું સાંગળી કરો, હું કામ ન આવ્યું. હે, હું કામ ન આવ્યું? કારણ શું? જાગ્રતમાં કોઈ દી સાધુ થયા નથી એટલે કોઈ દી સ્વપ્ન આવ્યું નહીં સાધુ થવાનું. અમારે પાર્ષદો નવો નવો આવે ને, એ ધોળા કપડા હોય ને તેને એવું સ્વપ્ન આવે, આપણે વાડીએ ગયા હતા, બળદ ચલાવતા હતા, ભણતો હોય તો ભણતો હોય, લેંઘો પેન્ટ પહેર્યો હોય અને હીરામાં આવ્યો તો હીરામાં ઘસતો હતો અથવા તો કટિંગ લેતો હતો, જે હોય તે. એમ કેમ થયું? ગ્રહસ્થને ક્યારેય ત્યાગીનું સ્વપ્ન આવ્યું અને ત્યાગીને ગ્રહસ્થનું સ્વપ્ન થયું, વાસને છે તેમ નિર્વાસનિક છો, એટલે એમ કેમ થયું? એની જાગ્રત અવસ્થામાં એ ઘટના ઘટી છે એટલે એને એ સ્વપ્ન આવે છે. અને તમને ઓલી ઘટના કોઈ દી નથી ઘટી એટલે કોઈ દી સ્વપ્ન આવતું નથી. એના એ જે પાર્ષદ જેમ જેમ જૂના થતા જાય તેમ તેમ પછી ઓલા સ્વપ્ના બધા ભૂલાવા મળે, પછી આ મળે, આવવા સાધુ થયા હતા, અમુક જગ્યાએ સત્સંગ કરાવતા હતા, અમુક કથા કરતા હતા, સંગીત વગાડતા હતા, બદલી જાય. એટલે મહારાજ કે જાગ્રતમાં જે સ્થિતિ એ સ્વપ્નમાં સ્થિતિ બીજી હોય ન શકે. પછી નિર્લોભાનંદ સ્વામી પૂછ્યું છે, મહારાજ જાગ્રત અવસ્થામાં તો કોઈ દિવસ દીઠાય ન હોય ને સાંભળ્યા પણ ન હોય તેવા તેવા પદાર્થ સ્વપ્નમાં સ્ફુરી આવે છે, તેનું શું કારણ છે? જોરદાર પ્રશ્ન. મહારાજની કે મહારાજ તમે એમ કહો જે જાગ્રત અવસ્થા છે, સ્વામીએ બહુ બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. એમ ન કીધું મહારાજ તમે કોઈ વાત ખોટી, એમ એ વાતને કાંઈ પણ કીધા વિના પોતે બીજો પ્રશ્ન ઉઠાવ્યો, મહારાજ જાગ્રત અવસ્થામાં ક્યારે જોયા ન હોય સાંભળ્યા ન હોય એવા એ સ્વપ્ન તો સ્ફુરે છે, અને આપ તો એમ કહો છો જાગ્રતમાં હોય તો સ્વપ્નમાં હોય, તો મહારાજ આનું કારણ શું, આમ કેમ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ન દીઠ્યા હોય ને ન સાંભળ્યા હોય એવા જે પદાર્થ સ્ફુરે છે તો પૂર્વજન્મના જે કર્મ તેની વાસનાય કરીને સ્ફુરે છે. મહારાજ કે અત્યારે સ્ફુરે છે, આ જાગ્રત અવસ્થામાં એ પરિસ્થિતિ નિર્માણ નથી થઈને તેમ છતાં સ્ફુરે છે, તો મહારાજ કે પૂર્વજન્મનો હશે એટલે તમારે એક બીજી સાબિતી નક્કી થઈ. કઈ? તમે પૂર્વે સાધુ નહોતા, નહીતર તો આવે ને સાધુનું સ્વપ્નું. અહીં એક ભક્તો આશંકા પ્રગટે, મહારાજે એવું કહે છે કે ન દીઠાય ન સાંભળે એવા જે પદાર્થ સ્ફુરે છે તે તો પૂર્વજન્મના છે, પૂર્વજન્મના જે કર્મ તેની વાસનાય કરીને સ્ફુરે છે. તો શું ક્યારેક સ્વપ્ન અંદર મહેલ દેખાય, આવી બધી વસ્તુ કાંઈ કોઈ પણ વસ્તુ દેખાય તો શું પૂરું એ વસ્તુ હશે, એ જોઈએ છે સ્ફૂર્તિ હશે એ મનમાં થાય? કોઈક મહેલ દેખાય તો કે પૃથ્વી ઉપર ક્યાંય ન હોય તો આવ્યો ક્યાંથી? સ્વપ્નમાં. એટલે ભક્તો એનો અર્થ એવો ન ઘટાડવો કે સ્વપ્નમાં જે વસ્તુ દેખાય છે એવી જ પૂરે મારી સામે હતી અથવા એવી જ વસ્તુનો મેં સ્વીકાર કર્યો હતો. ત્યાં કેવો અર્થ ઘટાડવો ખબર છે? જે સ્વપ્નમાં સ્ફુરે છે એ પૂર્વે જીવાત્માએ સત્વગુણ રજોગુણ અને તમોગુણને અવલંબન કરીને જેવા જેવા કર્મો કર્યા હતા, જેવા જેવા કર્મો, અને એનો પાસ જીવમાં પેઠો, કારણમાં પેઠો, તો અત્યારે આ જન્મે સ્વપ્નમાં તેવા તેવા સંબંધવાળા સપના સ્ફુરે છે, પૂર્વજન્મની અંદર સત્વગુણ વિશેષ વર્તતો હોય તો આ વખતે સત્વગુણી સ્વપ્ન વધારે આવે, રજોગુણ વધારે વિશેષ વર્તો તો આ વખતે રજોગુણી સ્વપ્ન વધારે આવે, અને તમોગુણ વર્તતો હોય તો તમોગુણી સંબંધી સ્વપ્ન વધારે આવે. બાકી આખું સર્જન છે ને એ તો ઓટોમેટિક એટલે સર્જે છે જીવાત્મા. મારો કહેવાનો મતલબ સમજાણો પાછો? એ જ વસ્તુ દેખાય નહીં પણ એ સંબંધવાળી વસ્તુ દેખાય છે. રજોગુણી વ્યક્તિને રજોગુણ સંબંધી સ્વપ્ન વિશેષ આવે, પોતે મેલ કરતો ને આ કરતો ને ઢીકડું પૂછડું ઘણું બધું આવે, રજોગુણવાળા સ્વપ્ન આવે. તમોગુણી પ્રકૃતિ અવલંબને કરીને જે જે કંઈ કર્મ બાંધ્યા હોય તો આ વખતે કોઈ કામ ન થતો ને ખીજાતો હોય ને પૂર્વે કોઈ ખામે ઉભરું હોય ને એને સામે ખીજાતો હોય તો એ કંઈ સામે એને જ ખીજાતો એમ નહીં, એ એક જે દ્રશ્ય તો સર્જી બેસે છે પણ એ સંબંધી સ્વપ્ન સ્ફુરે છે. નતર એક જણા કહેતા તેની કે મને છે ને સ્વપ્નમાં લોખંડની ફેક્ટરી બહુ યાદ આવે, તો હું પૂર્વે કદાચ લોખંડનો મોટો વેપારી હશે એમ, એ કે મને લોખંડની ફેક્ટરી યાદ આવે છે. અને પાછા ત્યાગી મારો ભગત કે ભાળી ગયો પધરામની કોકની મોટી લોખંડની ફેક્ટરી. એટલે પૂર્વે જન્મે રજોગુણને અવલંબને કરી અને એણે એ ટાઈપના કાર્યો ઘણા કર્યા હોય, એ પ્રાપ્ત કરવા માટે આ જગતના સુખને પ્રાપ્ત કરવા ઘણો દાખલો કર્યો, એ પ્રાપ્ત થયા હોય અથવા તો ન થયા હોય, એટલે એનો રાગ જીવમાં રહી ગયો છે, પદાર્થ પ્રાપ્ત કરવાનો રાગ રહી ગયો છે, એટલે એને એ રાગના સંબંધવાળા સ્વપ્ન સ્ફુરે છે. એટલે મહારાજ કે દીઠા છે, નથી સાંભળ્યા, નથી દીઠા તો એ સ્ફુરે છે, એ પૂર્વજન્મની વાસનાને અવલંબન કરીને સ્ફુરાયમાન થાય છે. પછી અખંડાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, આ જીવને પૂર્વજન્મના જે કર્મ તે કર્મનું જોર ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જીવને જ્યારે સત્પુરુષનો સંગ થાય છે ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વ કર્મ સંબંધી વાસના રહે નહીં. જેમ 3 વર્ષની તથા 4 વર્ષની જે જૂની ડાંગર થયું પછી તે જમ્યામાં તો આવે ખરી પણ વાવે તો ઉગે નહીં, તેમ પૂર્વ કર્મની વાસના છે તે જીર્ણ થાય ત્યારે જન્મ મરણને ભોગવા એવી રહે નહીં. ત્યારે કોઈક એમ પૂછે જે વાસના જીર્ણ થઈ કેમ જણાય? અખંડાનંદ સ્વામીનો પ્રશ્ન કે મહારાજ તમે કીધું હાલો એ વાસના છે એટલે સ્ફુરે, એ વાસના ટળે કેમ? ભક્તો વચનામૃત છે ને આખો તમે વાંચો ને તો ખાલી જીવને શુદ્ધ કરવાની જ આમાં વાત છે, જીવને શેખ સુધી પહોંચાડવાની જ વાત છે, બીજી આખા વચનામૃતમાં વાત જ નથી. ઇન્દ્રિય અંતકરણની પકડમાં આવી ગયેલો, માયાની પકડમાં આવી ગયેલો આત્મા એ પકડમાંથી છૂટો કેમ પડે અને ભગવાનને પામી કેમ જાય? બસ એટલી જ વાત આખા વચનામૃતમાં છે અને કરવાનું એ જ છે ને. આ છાવણી કામ આપણે કરી, હે આડદાડા હમણાં નવરાતા એટલે, પણ માયાની પકડમાંથી જીવ મુકાઈ જાય. એટલે અહીંયા પણ અને સંતોએ દયા કરીને પ્રશ્ન એવા પૂછે, બાકી આ કે કાંઈ પકડાયેલા નહોતા, આ કે પકડાયેલા નહોતા. આ બધાએ કેવું કર્યું ખબર? ટીચર હોય ને, ટીચર એ એકડું બેકડું ભણાવે ને છોકરાઓને, તો મોટા હળબળ ઉપર લખે એકડો અને પછી બોલે એકડે એક, પછી પાછળ બધા બોલે એકડે એક, 10 વાર બોલે, પછી બગડે બે કરે. તેને એકડા નથી આવડતા એટલે ઘૂંટે છે. હે એકડા શીખે છે તો બોલે છે, ઘૂંટે છે તેનું શું અર્થ સમજવો? હે એને આવડે છે તેમ છતાંય ઘૂંટે છે બીજાના હિતને અર્થે. એમ આ બધા સંતોને એકડા આવડતા જ હતા, આ તો બધા એકું દાન બાળકને બાળક બધું શીખીને આવેલા, આને કાંઈ બાકી રહ્યું નહોતું. આ તો બધા ડબલ ગ્રેજ્યુએટ, પરંતુ તેમ છતાં એકડા બકડા આપણે માટે ઘૂંટી રહ્યા છે. મહારાજને કે મહારાજ એવી વાસના એ ટળે કેમ? પૂર્વક્રમની જે વાસના ટળે કેમ અને એનું જોર ક્યાં સુધી રહે? પછી મહારાજ બોલ્યા છે, એ જીવને જ્યારે સત્પુરુષનો સંગ થાય છે ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વ કર્મ સંબંધી જે વાસના તે જૂની થતી જાય છે. એને એક તો સત્પુરુષ મળે અને મળ્યા પછી એની સાથે મન કર્મ વચને કરીને જોડાણ થાય, આત્મબુદ્ધિ થાય, પછી જેમ જેમ સત્સંગ કરતો જાય છે તેમ તેમ એ વાસના જૂની થતી જાય છે. જૂની થતી જાય માને એ વાસના જે એને બંધાણી તેમાં હેત ઓછું થતું જાય છે અને બીજી જગ્યાએ વધતું જાય. શેમાં? તો ભગવાનમાં. અને ભગવાનમાં ભક્તો જેમ જેમ હેત વધે તેમ તેમ બીજી જગ્યાએ ઘટે. વાસના મીન્સ હેત, પ્રીતિ, સમજાય? એમાં પ્રીતિ છે, પ્રીતિ પછી ભગવાનમાં મળે થવા, ભગવાનના આચાર્ય માર્ગમાં થવા મળે, ભગવાનના સંતો ભક્તોમાં થવા મળે, એટલે વાત થઈ જાય પૂરી. પણ એવું ક્યારે થાય? તો કે ભગવાનના ખરેખરા સંત મળે, ખરેખરા ભક્ત મળે તો થાય, નહીતર જીવને જગતમાંથી વાસના તોડતી જ નથી. 70 વર્ષ થાય ને તો પૂર્ણ હોતી નથી થતી, બોલો. વાસનાની પૂર્ણ હોતી ભગવાનના ખરેખરા સાધુ કે ખરેખરા ભક્ત મળ્યા વિને 70 વર્ષે પૂર્ણાહુતિ થતી નથી. અમે લંડન હતા ને એક ભક્તે અમને વાત કરી, મને કે પહેલાં સમય દાદા દેખાય ને, મેં કીધું હા, મને કે કેટલી ઉંમરે છે, મેં કે 70-72 વર્ષ છે, મને કે પોર લગ્ન કર્યા. બોલો, આ જીવ મને દી કાળથી ચામડીઓ છે, ચામડાને જ ચૂથે છે, પણ પરમાત્માને વળગતો નથી. એ તો જ્યારે ભગવાનના ખરેખરા વિરલ સાધુ મળી જાય અથવા તો ભગવાનના ખરેખરા ભક્ત મળે ત્યારે જીવ એમાંથી છૂટો પડે, બાકી છૂટો પડે એમ નથી. અને ભક્તો ત્યાંથી છૂટો ન પડે ત્યાં સુધી સુખ્યો ન થાય, દુઃખમાં ડૂબતો રહે. ઉપરથી ઘણો મોજીલો જણાતો હોય પણ માહી કાંઈ બળ હોય નહીં, માહી કાંઈ આનંદ હોય નહીં, માહી કાંઈ કેફ હોય નહીં. મહારાજ કે જેમ જેમ ભગવાનના સંત મળે, ખરેખરા સંત જ્યારે જેમ જેમ મળે ને એનો જેમ જેમ સમાગમ કરે તેમ તેમ વાસના જૂની થતી જાય. અને ભક્તો સમજાય એ વાત છે, જૂના મેત ન હોય, કોઈ પણ જૂનું પદાર્થ હોય ને, કપડું તમે નવું નવું હોય તેવા ઇસ્ત્રી ટાઈટ ને વ્યવસ્થિત પહેર તો ડાઘ ન પડવા દે, અને રખે ને આમ જરાક હાલ્યા જતા ને પડખે કોઈ વાહન લઈને નીકળ્યો અને છાંટા ઉડ્યા અને 2-4 છાંટા જો અડી જાય તો આંખ લાલ ગુમ થઈ જાઓ, પણ એના એ કપડાને એક દાડો પોતું કરી નાખે હે, અને વાસણ સાફ કરવા લગાડતી દે, એને સંકલ્પે ન થાય, જૂનું થઈ ગયું, બસ વાસના જૂની થઈ જાય. પછી એ વિદ્યમાન હોય એવું જણાય, કપડું તો જણાય પડ્યું હોય પણ એમાં લેશ માત્ર ખેંચાણ રહે નહીં. એ મહારાજ કે વાસનાની અંદર એને ખેંચાણનો રે, ક્રિયા તો થાય જ, ખાવું પીવું ઓઢું હાલું ચાલું બધી ક્રિયા થતી એમ થાય, પરંતુ એનું મન પછી પરમાત્મા સિવાય બીજે રહે નહીં, માલ બીજે ન માને. મારા સુંદર દ્રષ્ટાંત આવી, મહારાજ કે જેમ 3-4 વર્ષની જૂની ડાંગર હોય તો વાવે તો ઉગી શકે નહીં, એમ મહારાજ કે જ્યારે વાસના જૂની થાય ત્યારે ક્રિયામાં તો દેખાય પણ જન્મ મરણ લેવડાવે એવી તાજી રહે નહીં. વાસના જૂની કરવા હાટુ આ સત્સંગ છે, છાવણી ઘણા તો અહીં તાજી કરે. બોલો, કાલ બે દાદા આવ્યા હતા, કાલે જો એ કે સ્વામી સવારમાં તો ચા પાણી ન રાખો, નાસ્તો ન રાખો તો વાંધો નહીં, પણ રોંઢે એક ટાઈમ આપતા હો તો જરાક ઠીક રહે કે જીવ ને, આ તાન જ તૂટતું નથી હો, એમાંથી તાન તૂટતું જ નથી, એવો આશક્ત જીવ થઈ ગયો છે. એ આ છાવણીઓ જેવી શિબિરો જેવા જ્યારે મહોલ્લામાં આવી જાય ને એમાં આ પડી જાય તો છૂટે. મહારાજ કે જૂની થઈ જાય પછી ઉગવાને પામે નહીં, વાસના જીર્ણ થઈ કેમ જણાય, ત્યાં દ્રષ્ટા જેમ કોઈ પુરુષ ઢાલો તલવારો લઈને સામસામાં લડાઈ કરતા હોય તે જ્યાં સુધી સામસામાં એમને એમ ઊભા રહે ત્યાં સુધી એ બેયનું બળ બરોબર જણાય, અને જ્યારે એક જણાનો પગ પાછો હેઠ્યો ત્યારે એ હાર્યો કહેવાય, તેમ ભગવાનનો જે ભક્ત હોય તેને ભગવાન સંબંધીની વિષય સંબંધી જે સંકલ્પ તે જ્યાં સુધી તુલ્યપણે વર્તતા હોય ત્યાં સુધી એમ જાણવું જે વાસના બળવાન છે. બેના સંકલ્પ થતા હોય, ભજન કરવાના થાય ને પાછા વિષયને થાય, અહીં બેહવાના સંકલ્પ થાય ને પાછા ઘેરે જવાને જલ્દી થાય. અને ભક્તો આમ તો આમ જોઈને તો જીવને છે નિર્વાસની થવાનું જે દાનત જ નથી, નતર દાખલા તરીકે તમે એવું નિક્કી કરી નાખો પહેલા દાડે શિબિરમાં પગી જાવ, છેલ્લા દાડા સુધી રહેવું તમારું હું ને આ તૂટી જાય એમ છે કહો હે, અને હું ખૂટી પડે એમ છે, હું તમારે કરોડો નુકસાન જાય એમ છે. આઠ દાડા તમે પહેલેથી છેલ્લે સુધી રોકાવ તમારે એવી હું મોટી નુકસાની થાય, દિલ્હીની ગાદી તમારા હાથમાં છે હે, પણ પહેલેથી નક્કી કરે કેવું ખબર, એક દી જાઓ અને સ્વામી રાજી રહે અને સ્વામી મળી આવું છું એમ, અને પછી નીકળી જાઓ ઘેરે જઈને તો હા વાટા મારવાનો હોય, હા વાટા મારવાનો હોય, પણ જીવને હજી તાન નથી જાગતું, ભગવાન ભજવાનું તાન નથી જાગતું, જેવું તાન જગતના વિષયમાં છે એવું તાનામાં જાગતું નથી. ક્યારે એવું બન્યું, રોહિણીમાં વરસાદ થયો, દોઢ વેદ ત્યારે ઉતરી ગયો અને પછી જરા શરીર આમ હાજુ ન રહેતું, તાવ આવતો એટલે પછી 3 દી મોડું આવ્યું હે, ક્યારેય થયું કે તાવ આવતો એટલે પછી ગોદવી દીધું 3 દી પછી વાવશું એમ થયું, ક્યારે મળો રાતે બેઠો થાય, બોલો હુવે એને ઘરના કોઈ હુવાય ન દેલા, એ કાઢો માંડવી દાણા, બહાર કાઢો બહાર કાઢો, મકાઈ જોવો કે વેળો વેળો અત્યારે કે સવાર મોડું થાય. એટલે હકીકત છે ને, આ બધું કરવા છતાંય બોલાય છે ભગવાન સાચા જગત ખોટું, પરંતુ એવી શેડ જીવમાં ઉતરી નથી. અને હું કામ નથી ઉતરી તો કે સત્સંગની અંદર હજી મન ડૂબાડ્યું નથી. અને ભગવાનના ખરેખરા સંત કે ભગવાનના ખરેખરા ભક્ત એની અંદર હેત જેવું જેવું કર્યું નથી, એમાં હેત નથી કર્યું ભગવાનમાં, તો ત્યાર પછી સ્ટેપ એ તો બહુ ઊંચો જ્ઞાત થાય છે ને. એટલે જીવને હજી ભગવાન ભજવાનું તાન લાગતું નથી. આ તો કેટલી તાણી કરીને અરે કેટલી ટપાલો લખીને કંઈક ને કંઈક લખ્યું, ત્યારે આમ થાય ને તમે કયા આવ્યા, અને અહીંયા કેટલી બધી વ્યવસ્થા ઊભી કરીએ હે, ઘરે હોય એ વ્યવસ્થા ઊભી કરીએ,
નાવા ધોવાના બાથરૂમો ના ચોકડીઓ, ક્યાંય તકલીફ ન પડે, કૂવામાં વાંધો ન આવે, કાંકરા ન વાગે, એવી વ્યવસ્થા કેટલી વ્યવસ્થા કરી, એટલા તમારે વેવાય નહીં સાચવતા હોય. રાજો આઠ દાડા રોજો લ્યો સાચવે કહેજો. પહેલે દાડો ચૂરમું ખવડાવે છે, અને બીજે દાડે શાક ને રોટલા, અને ત્રીજે દાડે પૂછશે હવે તમારે કાંઈ કામ નથી, અને જેમ વધારે રોકાવ એમ અભાવ આવતો જાય. અને ભગવાનના સાધુ તમે જુઓ તો ખરા, જેમ વધારે રોકામ એ જ કરે. એટલે આ ઉલટું નથી બે, આ સીધો હિસાબ લો. પણ તોય ખબર નહીં તમને હું એમાં રસ જણાઈ ગયો. આઠ દાડાની ફાળવતો કાયમ કેમ અક્ષરધામમાં ફાળવશે હે? અને અમુક તો હું કે ખબર, એટલે શિબિરમાં નથી જવું તો કહે છે રાગે પડવા દો, જરાક રાગે પડે ને પીજા હોય એમ. બે ચાર દાડા જાય આ શિબિરો ને રાગે પડવા દે ને એમાં જીવ રાગે નથી પડતો. ઠેરાવ નહીતર આ ભજનની છોડ્યો ઉછળે આમ આમ, એક સેકન્ડ બીજો ઘાટ થાય એમ જગ્યા રહીશ. તોય પણ નથી જે આમાં મમત્વ જાગતો, એટલો કલ્યાણના ખપમાં ફેર છે, એટલો ફેર છે. બાકી તો આમ તાન જાગે, શિબિર ક્યારે આવે, શિબિર ક્યારે આવે, છાવણી ક્યારે, પહેલા દાડે પગી જાવ, અરે બે બે આગળ પગી જવું, એવા સંકલ્પ થવા માંડે ત્યારે ભગવાનમાં હેત થાય. અને ભક્તો એનું નામ જ હેત કહેવાય. અને અહીં અહીં કેટલી કેટલી રીતે હાચવે તમને ઘેરે કાયમ બે મિષ્ટાન કોઈ જમાડે હે? અરે જમાડેલા લગ્નમાં વરમાં એક ફેરી તોય વેજીટેબલના ગળિયા કરી કરી ખવડે દે, બોલો વેજીટેબલના ઉપરા ઉપર ત્રણ દી ખવડાવે તો આઠ દી બીમાર રહે. અને ચોખા ઘીનું મિષ્ટાન જમાડે પણ તોય આપણા મનમાં થાય ઓલું ભૂતને જ તાપ લાગે. અરે આપણને તાપ લાગે, ભૂતને તો લાગે જ ને. લ્યો એ ત્રણ દાડામાં વહેતું થઈ ગયું બિચારું, આ તાપમાં ન તપે અને ટાઢું હિમાલય જેવું જેને રે એ ધામમાં પગી જાય. બોલો મહારાજ કે સામે સામે જયારે હરખું ઊભું છે ત્યાં સુધી એમ માનું કે હજી વાસના જીતાણી નથી, હજી મજબૂત છે, બળુકી છે. અને જ્યારે ભગવાન સંબંધી જે સંકલ્પ તે વિષય સંબંધી સંકલ્પને હઠાવી દે ત્યારે એમ જાણવું જે વાસના જીર્ણ થઈ છે. જગત સંબંધી સંકલ્પ હટી જાય અને ભગવાન સંબંધી સંકલ્પ મજબૂત બની જાય ત્યારે સમજો વાસના જીતાણે છે. બાકી ભક્તો આ દુનિયા છે ને થોડું ઘણું કામ તો તમારે નીકળે જ રાખવાનું, હાલે જ રાખવાનું. હાવ નવરા થાય ને ભગવાન ભાઈ વાત ભૂલી જવાની, અને હાવ નવરા થાય તે હાવ નવરાય થઈ ગયા ને પાછા તેથી પછી કાન સાંભળવા તૈયાર ન હોય, આંખ જોવા તૈયાર નહીં, તે નવરાથી નું આવી નીકળીએ. ઘણી ફેરી આપણે કહે ને ભગત ભજન કરવા આવે તો કે હમણાં સામે નહીં, પછી આવશું, કે થોડી ઉંમર થાય ને ત્યારે હાઠ વરે એમ કે થોડીક ઉંમર થાય ને તેદી આવશું. તો ભાઈ અમારે સાચવા નહીં વાત કરે, ઘરના કોઈ સાચવા તૈયાર ન થાય ને તેદી આવશું એમ. ભક્તો અમને ઘણી ફેરી વિચાર થાય કે આ જીવને એમ કેમ નહીં થતું હોય કે આપણે છેલ્લો જન્મ કરવો છે, ફરીવાર ન જવું પડે એવું કરવું છે, એ એમ આમ દઢાવ કેમ નહીં થતો હોય એમ. હજી આમ ઢીલા પહોંચું. ઓલું ત્રણ તો ઓલું શું કહેવું, વરસાદ થયો ને પછી વાવા જતા ને કેમ થાય હે? અચક ડચક, વાવિક ન વાવી. આમાં એવું છે, રોકાઈ જતા રહી. અને પાછા અમુકને જો વધારે તાણી કરાઈ ગયો હોય ને તો રજા લેવાય ન આવે, કે વળી સ્વામી પાસે જાઓ તાણી કરીને રોકશે. તો આ જીવને જગતમાં જેટલો માલ મને એટલો માલ ન મને. બોલો એક ભગતને મેં કીધું એટલે બોલાય ને તો કે મેં સ્વામી ફોન કર્યો પણ એ કે ભાડે હમણાં ગાડી ગઈ છે, હમણાં ભાડા હારા હાલે છે, નથી થવું. બોલો ગાડીઓના ભાડા હારા હાલે તો શિબિર છૂટી જાય. આ જીવની દિશા જો તમે કઈ રીતે ધામમાં જાય હે? ભાડું દિવસનું 1000 સમજો તમે, 8000માં મમત્વ લાગી જાય અને આ પળે પળે લાખ લાખ મણો હોનું કમાય એવી સત્સંગ શિબિર 8000 હાટું છૂટી જઈ ધામમાં કે જ જાય લાગે છે ધામમાં જાય એમ ફરી હે? બે ચાર ફીર ધક્કા ખાય પછી જવું જાય. જીવને લગન નથી લાગતી હો. આ ફેરી ગમે તે થાય, દેહમ પાત્યામી અર્થ સાધ્યામી, દેહ પડો કાલની આજ પડી જાઓ, પરંતુ મોક્ષમાં ખોટ નથી રહેવાય દેવી. મહારાજને પામે છૂટકો છે એમ મનમાં આમ તાન નથી ચડી જતું, અને જેને કારણે વાસના જીર્ણ થતી નથી. નેત્રો ભક્તો મળવું જોઈએ, બધું મળ્યું છે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન મળ્યા, સર્વોપરી આચાર્ય મહારાજ મળ્યા, સર્વોપરી સંતો મળ્યા, સર્વોપરી ભક્તો મળ્યા, અને તોય ખૂટે છે, તોય હજી કરવું જોઈએ નથી થતું, ત્યાં સુધી તાન જ ક્યાં છે? અમુક હોય હો આપણે પછી જમીન કેટલી તો 6 વીઘા વાડીમ પાણી તો કે ખૂટે નહીં, 6 વીઘા જમીન વાડીમ પાણી ખૂટે નહીં, અને બે ચાર છોકરા હોય બધી વ્યવસ્થા હોય તો ઘેરે જાવ તો નળિયું ન બદલ્યું હોય, એનું કારણ હું ખબર, એને કરતા ન આવડતું હોય કામ. તે આમાં છે ને મોક્ષમાં અમુકને કામ જ કરતા ન આવડે કે મોક્ષનું કામ ક્યારે કાઢી લેવાય, અને ભક્તો તકે થાય પછી ન થાય. અત્યારે જે તમને કહું, તમે ને તમે છો ને છાવણી ન આવો અને પછી આવ્યો ને કદાચ સત્સંગ કરે ને તો અત્યારે જે કેફ થતો હોય અને જે બળભર્યા શબ્દો નીકળતા હોય અને જીવમાંથી શબ્દો નીકળતા એ પછી ન નીકળે, કારણ કે અહીં સમુદાય એવો બેઠો હોય. આમાં તો ભક્તો એવું નહીં માનતા મને જ બેઠા, આમાં એવા અનેક બેઠા છે જેને હવે લેશ માત્ર મારાથી દૂર રહ્યું નહીં હોય. આ જીવ પાછો ગોતતો થાકતો નથી. એવા કોઈ જો ભગત મળી જાય, એવા કોઈ સાધુ મળી જાય તો આપણું કામ થઈ જાય. તારું નહીં થાય હવે, હે જીવને એમ કોઈ દી થતું નથી કે મળી ગયા છે, એમ જીવને જો થઈ જાય તો કામ થઈ જાય. પણ હંમેશા જીવને આમ દૂર દૂર જ રહેશ, મન દૂર દૂર જ રહે. આમ એવા ભક્તો બેઠા છે જેના દર્શન માત્રથી અંતર હિમાળા જેવું થઈ જાય મહિમાથી થાય તો, અને ભક્તો નિર્વાસનિક જેવું થઈ જાય. મહારાજ માચા ખાચાની હાલો વડતાલ ઉત્સવ કરો. મહારાજ કે મહારાજ મારા ઘરમાં આળવા છે. મહારાજ કે માળે રાખે. અને મહારાજ તે વડતાલ ગયા. વડતાલ આવીને મહારાજ ભગુજીને કે 500 રૂપિયા પોકે. મહારાજને માચા ખાચર કે પણ મહારાજ 500 રૂપિયા મને મને હું કામ 500 રૂપિયા. મહારાજ ગયા ઉત્સવમાં, બધા મોટા મોટા સંતો અને ભક્તો બધા આવ્યા હતા. દર્શનીય દર્શન કરવા માત્રે જ પાપ બળી જાય એવા મોટા સંતો ને એવા મોટા ભક્તો આવ્યા હતા. તે લે 500 રૂપિયા બધાને દર્શન કરીએ. અને બહુ વિચિક્ષણ સમજી ગયા મહારાજ કે મહારાજ ભૂલ થઈ ગઈ, હું વડતાલ ન આવી ગયો. મહારાજ મારી ભૂલ થઈ ગઈ. હવે મહારાજ ગમે ત્યારે ખબર પડે એટલે તરત હાલી નીકળે છે. અને કેવી તૈયારી કરી, એકવાર મહારાજ સમાચાર મોકલ્યા ઉત્સવ છે આવો, અને માચા ખાચરે ખલતો નાખ્યો ખભે. ઘરવાળા કે ઓલો 200 વીઘાનો કપા ઊભો છે, ઘરના માણસો ને બધા 200 વીઘાનો કપા ઊભો છે, એને ઠેકાણો પાડતા જાઓ. પછી જાઓ જાઓ તો કે સારું. ખલતો હેઠો મૂકીને આજુબાજુ 2-4 ગામડા ગયા. અહીં ન્યા જઈને ગોકુ ઓલા હોય ને બધા ભરવાડ લોકો ગોકળીઓ, એને કે તમારે ઘેટા બકરા ગાય ભેંસો બધા છૂટા મૂકો ક્યાં આ કપાસમાં. છૂટા મૂકે 2 દાડામાં પૂરું કર્યું, 200 વીઘાનો કપાસ ભેળવી દીધો, વિચાર કરો. અને પછી ફરી વાર પાછ ખલતે ખલતો ખભે નાખીને હાલતા. એટલે ઘરવાળા કે પણ કપા તો ઠેકાણ પાડતા જાઓ, તો કહેતો ક્યારનો પડી ગયો, પાડવા જેવું ક્યાંય રહ્યું છે, આ તો ખાલી માંડવી વીણન બાકી રહી હોય, બાકી કાંઈ ન હોય. કૂવામાં તે ટીપી પાણી ન હોય, નેત્ર વાડી કરે. પણ 2 દી માંડવી મોડી વીણવાન થાય મને તો કે ના, માંડવી વીણ લઈ શિબિર ભલવાઈ જાય, જાવાઈ દો. અને પાછા ફરિયાદ કરે સ્વામી આમ અંતરમાં ટાઢું કેમ નહીં થતું, નહીં થાય આ ફેરી, ફરી વાર કદાચ થાય જ થાય. માટે ભક્તો ખરેખર કહું છો, હિમાળા જેવું હૃદય કરવું હોય, નિર્વાસનિક થવું હોય, ભગવાન સુધી પગી જવું હોય, છેલ્લો જન્મ કરી લેવો હોય, તો મહારાજ કે 1-1, 2-2 પગલાં હાલે ને પછી કાશ્ય પોગવું છે તો પોગા હે. એ તો 20-20 ગાવની મજલો કાપવા માંડે ત્યારે પોગા, એમ તાન હોવું જોઈએ કે સત્સંગનો જોગ છે. હાલો પગી જઈએ. અને કામ તો તમારે થતો એમ જ થાય, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. અહીં શિબિરમાં એ બધા કરોડોપતિ થઈ જાય, હે, અને શિબિરમાં આવે છે બધા રંગ થઈ જાય, એના કામ તો પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ કરે, પ્રત્યક્ષ મહારાજ કરે. મહારાજ કહે કે જ્યારે જીવાત્માને ભગવાનના ખરેખર આ સંતનો જોગ થાય ત્યારે આ વાત સમજ્યામાં આવે છે, અને સમજ્યામાં જ્યારે આવે છે ત્યારે ઓટોમેટિક ઇન્દ્રિયો પાછા વળી જાય છે. એ મહારાજ કે વાસના જીર્ણ થઈ કહેવાય. અને વાસના જીર્ણ થાય એટલે શું થાય, તો કે ભગવાન સંબંધી સંકલ્પ છે એવા જગત સંબંધી સંકલ્પને હટાવી દે છે, અને જીતી જાય છે કોણ, ભગવાન સંબંધી સંકલ્પ. જેને કારણે પછી એ લોકના બધા કાર્યો કરતો હોવા છતાંય પણ જન્મ મરણ લેવરાય એવી વાસના રહે નહીં. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જે ભગવાનના ભક્તને દેહાભિમાનની નિવૃત્તિ થઈ હોય ને પંચ વિષયનો અભાવ થઈ ગયો હોય તે બીજા સર્વે ભક્તને કેમ જાણ્યામાં આવે, બીજાને કેમ ખબર પડે કે આ નિર્વાસનિક થઈ ગયો. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ આ તમારા પ્રશ્નનો ઉત્તર અમારાથી નહીં થાય, માટે તમે કૃપા કરીને કરો. પછી જ મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત ગૃહસ્થાશ્રમી હોય અથવા ત્યાગી હોય ને તેને દેહભિમાન તથા પંચવિષયમાંથી આશક્તિ તે તો નિવૃત્ત થઈ હોય, પછી પરમેશ્વરની આજ્ઞા કરીને જેવી રીતે ઘટે તેવી રીતે દેહભિમાન પણ રાખવું જોઈએ, અને જેમ જેને યોગ્ય હોય તેમ પંચવિષય પણ ભોગવવા જોઈએ. ત્યાં દ્રષ્ટાંત, જેમ અતિશય દુબળું ઢોર હોય તેને હેઠે લાકડા ભરાવીને ને શિંગડે પૂછડે જાલીને ઊભું કરે, તે જ્યાં સુધી એ માણસ જાલી રહે ત્યાં સુધી ઊભું રહે, અને જ્યારે માણસ મૂકી દે ત્યારે પૃથ્વી ઉપર પડી જાય. તેમ જે નિર્વાસનિક હોય તેને તો જ્યાં સુધી પરમેશ્વર આજ્ઞાએ કરીને જેટલી ક્રિયામાં જોડે તેટલી જ ક્રિયાને કરીને રહેવા દે. જેમ કોઈ પુરુષના હાથમાં તીર કમાન હોય તે જ્યાં સુધી એ પુરુષ ખેંચે ત્યાં સુધી એ કમાન કરડી થાય, અને જ્યારે પુરુષ કમાનને ખેંચતો આળસી જાય ત્યારે એ કમાન ઢીલી થઈ જાય. તેમ જે નિર્વાસની પુરુષ છે તે તો જેટલી પરમેશ્વરની આજ્ઞા હોય તેટલા જ વ્યવહારમાં જોડાય, પણ આજ્ઞાથી બહાર કાંઈ ન કરે. નિર્વાસની પુરુષનું લક્ષણ મહારાજ કે નિર્વાસની ભક્તની સ્થિતિ કેવી હોય તો કે પૂસલેલ ઢોર જેવી. પૂસલેલ ઢોરને નીચેથી વાહડા ભરીને અદ્ધર થોભી રાખે, જ્યાં સુધી થોભી રાખે ત્યાં સુધી એમને મૂકે ત્યારે હદ દેખાને ઉઠવું પડે. મહારાજ કે કોઈ તીરકામઠું લે અને એ બાણને છોડે, તીરને છોડે તો જેટલી અંદર શક્તિ મૂકે એટલું દૂર જઈને હેઠવું પડે. એમ મહારાજ કે કરવા જ જોઈએ જેટલું કરે એટલું જ કરે, પછી પડતું મૂકે, પરમાત્માની આજ્ઞાની બહાર કાંઈ કરે નહીં. અને મહારાજ કે ગ્રહસ્થ હોય ત્યાગી હોય દેહાભિમાન તો રાખવું ઘટે એટલું તો રાખવું પડે, ને વિષય ભોગવવા ઘટે એટલા તો ભોગવે, પણ અધિક જરાય વર્તે અને એટલે મનમાં એમ થાય દેહાભિમાન રાખવું ઘટે એટલું રાખવું એટલે કેમ સમજવું. ગ્રહસ્થોને રાખ્યું જોઈએ, મહારાજ કે ત્યાગીને પણ રાખ્યું જોઈએ. તો ભક્તો, દાખલા તરીકે ખરેખરો ભગવાનનો ભક્ત હોય, એકાંતિક ભક્ત હોય, પણ મહારાજની કૃપા અથવા તો પૂર્વનું પ્રારબ્ધ અને બહુ ધનાઢ્ય હોય, અબજોપતિ હોય, અથવા તો બહુ મોટા કોઈ પદ ઉપર હોય, જજ હોય, મોટા ડૉક્ટર હોય, મોટા એન્જિનિયર હોય, તો એવો ધનાઢ્ય કે મોટી પદવી પર માણસ હોય અને એમ માને કે આપણે તો આમ પેલું કરીએ તો રજોગુણી કહેવાય, એમ કહીને પછી થીગડા મારી મારીને કપડાં પહેરે તો પહેરાય એને હે ન પહેરાય, અને પહેરે તો ભાષ્યમાં નગ્ન કીધું એને, સમજાય. તો એમાંનો કોર્ટમાં જાય જજ હોય તો વ્યવસ્થિત પેન્ટ શર્ટ પહેર્યું હોય, ટાઈ બાઈ બાંધ્યું હોય અને કોટ બોટ બધો પહેર્યો હોય, એટલે બીજાને જો શું થાય, ઓહો આને કેટલું દેહાભિમાન છે, કેટલું દેહાભિમાન છે. જજ કાંઈ સાયકલ ઉપર બેસી ન કોર્ટમાં જાય, જાય અને જવાય, જજને જવાય ન જવાય, એને કાર જ હોય, મોટર હોય, એ જોઈને પછી કોઈકના મનમાં થાય ઓહો આને કેટલું દેહાભિમાન છે, મહારાજ કીધું રાખવું, એ રાખવું ઘટે એટલું તો રાખવું. ગ્રસ્થને મહારાજ કે ગ્રસ્થ ભક્ત ધનાઢ્ય હોય તો સહેજે એને વિષય ભોગવવા ઘટેવા તો ભોગવવા પણ પડે, માને એની રહેણી કહેણી અબજોપતિ હોય કે ઝૂંપડામાં ન રહે, સમજાય, ઝૂંપડામાં રહે ન રહે, એને મહેલ જો બંગલો હોય, પણ એથી કરીને એમ ન માનવું કે એ વાસનિક છે, નતર જીવ તરત સંકલ વર વાસનાનો ઢગલો જ આ છે એનો ધમમાં જાય. મહારાજ કે નહીં, એ તો દેહભાનમાન રાખવું ઘટે એટલું તો રાખવું, એમાં લેશ માત્ર બાદ નથી, પણ એ રાખતા થતા પાછું અનુસંધાન રાખવું આમાં આપણું કશું હોય નથી. અને ત્યાગી હોય એને પણ રાખવું જોઈએ, ગ્રસ્થને પણ રાખવું જોઈએ. દાખલા તરીકે પછી પાછા લાલજી મહારાજ કાલે પધાર્યા હતા, બરાબર, એ સંપ્રદાયના ધણી છે, સંપ્રદાયના ધણી છે, તો એણે એને એના વસ્ત્રો અલંકાર હોય સુશોભિત હોય, એને એનું બધું આમ જોરદાર હોય, એને જો અજ્ઞ જીવના મનમાં શું થાય, ઓહો આ તો જલસા જ કેસ ન કરા, પણ એ અજ્ઞાત છે, અથવા તાને આવું બધું ન રાખ્યું જોઈએ, આવી સફારી ગાડી હોય તો એનું શું છે, એ રાખ્યું જ જોઈએ, એનો હોદો છે. મહારાજ કે એ રાખે છે એટલે એવું ક્યારે સંકલ્પ નહીં કરો કે આ વાસના છે. મહારાજ કે તે પરમ નિર્વાસનિક હોય એ તો રાખ્યું જોઈએ, ત્યાગીને પણ અમુક વસ્તુ રાખવી જોઈએ. દાખલા તરીકે ત્યાગીમાં ગુરુ શિષ્યનો ભેદ હોય, હવે સહજ છે, ગુરુ હોય શિષ્ય કરતાં ઊંચા આસને બેઠા હોય તો જેને જ્ઞાનને મનમાં શું થાય, આ જો એટલો અભિમાની ઉપર બેઠો છે. ઉપરાંત શિષ્ય હોય ગુરુની સેવાએ કંઈક કરતા હોય, પત્ર ઉટકી નાખે, ધોત્યું ધોઈ નાખે, બીજાને મનમાં શું થાય, આને દેહાભિમાનનો પાર નથી, પોતાનું પત્ર હાથી ઉટકી શકતો નથી, અજ્ઞ જીવના મનમાં સંકલ્પ થાય. પણ મહારાજ કહે તોય રાખ્યું જે ન રાખે તો પાછળ કેવા થાય, વિવેક વગેરેના ઠોડા જેવા થાય, કેવા થાય, કેવા થાય, ઠવડા જેવા થાય. ગ્રહસ્થ ભક્તોએ પણ પુત્ર અને પિતાની મર્યાદાનો ભેદ ન રહે તો સંસ્કાર આવે, એ બધું રાખ્યું જોઈએ. પરંતુ મહારાજ કે તેમ છતાંય એ વ્યક્તિ નિર્વાસનિક છે, એની સાબિતી શું, તો કે પરમેશ્વરની આજ્ઞા થાય તો બધ નેઠું મૂકી દે. જેતપુરની અંદર નિર્ગુણદાસ સમય એમની સાથે અર્જુનસિંહ દરબારને બહુ હેત હતું, અને અર્જુનસિંહ દરબાર એ બહુ મોટી પોસ્ટ ઉપર હતા પોલીસ ખાતામાં. એક દાડો ઘટના એવી ઘટી, કોઈક ચોરી કરતા પકડાણું અને એને સાચું પડાવવા માટે એણે ખોટી મારી જોરથી, અને ઓલાના મોઢામાંથી સ્વામિનારાયણ શબ્દ નીકળ્યો, અને અર્જુનસિંહ દરબાર બહુ સારા હરિભગત, એટલે તરત થંભી ગયા. અને પેલા હરિભગતને પૂછ્યું, તું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છો, તો કે હા. તો ગાંડા, આપણે મહારાજના આશ્રિત આપણાથી ચોરી કરાય, હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. ત્યારે પેલો આંખીઓમાં આંસુ લાવીને કહે, સાહેબ માફ કરજો, મેં ચોરી કરી નથી, ચોરીની તો શું વાત કરવી, પણ કદાચ લાખ માણ હોનાનો ઢગલો પડ્યો હોય તો મારી દ્રષ્ટિ ન બગડે, પરંતુ મને ખોટી રીતે આમાં ઝંડોવામાં આવ્યો છે. સાહેબના હૃદયમાં ત્રાસ વસ્યો, ઓહો આવા ભગત ઉપર મેં પ્રહાર કર્યો, અને એ જ વખતે પોતાની ટોપી હેઠી ઉતારી નાખી અને રાજીનામું લખીને આવ્યો કે આ નોકરી મારે ન જોઈ, જે નોકરી ભગવાનના ભક્તનો દ્રોહ કરાવે. અને સીધા જેતપુર આવ્યા, નિર્ગુણદાસ સ્વામી સાથે અતિશય હેત. સ્વામીને પાસે આવીને સ્વામીને કહે, સ્વામી નોકરીમાં રાજીનામું આપી દીધું. સ્વામી કે કેમ, બધી વાત કરી. સ્વામી કે હારું, કે હવે આવો ધંધો કરજો. અને પછી ધંધો કરવા માટે સ્વામી આજ્ઞા કરી, પણ સ્વામી એવું બોલ્યા અમે ક્યાંય ત્યાં સુધી કરજો. સ્વામીને કે ભલે સ્વામી, અને સ્વામીના આશીર્વાદ ધંધામાં જોડાવાના બહુ કમાણા. એ વખતે લાખો રૂપિયા કમાણા. આજથી 50 વર્ષ પહેલાં એની પાસે ફોર વ્હીલ ગાડી હતી. આજથી 50 વર્ષ પહેલાં મોટા મોટા રજવાડા નહોતા રાખી શકતા ત્યારે. અને જેતપુરનું જે મંદિર બન્યું એ મંદિરમાં અડધો ખર્ચો એકલાય આપ્યો છે. બે જણાએ જેતપુરનું મંદિર બંધાવ્યું છે, અર્જુન શ્રી દરબાર અને ઘીવાળા શેઠ, બંનેના પુતળા મંદિરના એન્ટ્રન્સમાં છે, ખબર હોય તો, હનુમાનજી ગણપતિ સાઈડમાં. અડધો ખર્ચ મંદિરનો એણે આપ્યો. પણ એક દાડો સ્વામીના દર્શન કરવા માટે આવ્યા, એટલા મોટા ધનાઢ્ય, પણ સ્વામીને જ્યાં સુધી ગાડી જોતી હોય ત્યાં સુધી અર્જુનસિંહ દરબાર પોતે ન વાપરે. સ્વામી એમ કે હમણાં નથી જરૂર, તમે લઈ જાઓ તો જ અર્જુનસિંહ દરબારે ગાડી પર બેસીને વાપરે, આટલું સ્વામીને સાથે હેત. અને એકવાર જેતપુર આવ્યા સ્વામીને દર્શન કરવા માટે, સ્વામીને દંડોડ કરીને પગે લાગવા ગયા ને, સ્વામીના મોઢમાંથી એટલો શબ્દ નીકળ્યો, અર્જુનસિંહ ક્યાં સુધી આમાં મથિમથ કરવું, આટલો શબ્દ, ક્યાં સુધી મથિમથ કરવું. અને ગુમાસ્તાઓ હાર્યા હતા, એને બોલાવ્યા અને સ્વામીને કે સ્વામી આપના મોઢામાંથી શબ્દો નહોતો નીકળ્યો ત્યાં સુધી. જેતપુરમાં બેઠા બેઠા જ્યાં જ્યાં મોટા મોટા લાખો રૂપિયાના સોદા કર્યા હતા, ચિઠ્ઠી પત્ર દ્વારા લખી લખી ગુમાસ્તા મોકલીને તમામ સોદાઓને કેન્સલ કરી નાખ્યા. આ નામ કહેવાય નિર્વાસનિક. એવું નહીં માનવું કે જગતના કાર્યમાં જોડાયેલા બધા વાસનિક જ છે. અરે આખી દુનિયાને કરોડોપતિ અબજોપતિ થવું છે, પણ એ તો દુષ્યા કેવી છે, પેલું પાઠ આવતો ભણતા ત્યારે, શિયાળે બહુ કૂદકા માર્યા, બહુ કૂદકાને માર્યા, પણ દ્રાક્ષ પકડાણી નહીં. પછી કે આ કોણ ખાય, તો ખટ્ટી હે, ખાવી તે ઘણી પણ ખાટી લાગી, પકડાણી નહીં. એટલે એમ ઘણા ભક્તો આવું બોલતા હોય છે, કોઈક આમ સુખી હરિભગન જોઈએ એટલે કે એ બધા સમજ્યા જવા દો ને, એ થોડાક ધમમાં જવાના, એ તો સીધો ધમમાં જવાનો, પણ તું વાસના જો રાખીશ તો તું જઈશ. ભક્તો એવું નથી ગરીબ નિર્વાસનિક હોય અને ધનાઢ્ય વાસનિક હોય, એવું નથી કે ગરીબ જ વાસનિક હોય, કોઈ પણ નિર્વાસનિક હોય ને કોઈ પણ વાસનિક હોય. પણ એટલું જરૂર, આ આ ધનવાન અથવા તો આ જગતના પદાર્થ એ વિશેષ કરીને બાંધવાની શક્યતાવાળા છે, કારણ કે આખી એ માઇક છે એટલે જીવને બંધાવવાની શક્યતા વધારે છે. પણ પદાર્થવાળો બંધાયેલો જ છે એમ માનવાની જરૂર નથી. મહારાજ કે એને પરમેશ્વરે આજ્ઞા કરે તો ધડાક લઈને હેઠું મૂકી દે તો સમજવું એ નિર્વાસનિક છે. અત્યારે પૂજ્યપાદ આચાર્ય મહારાજ અથવા તો પોતાને અતિશય હેતબંધ એવા કોઈ સંત એમ કે ભગત મૂકો અને એ જ ક્ષણે મુકાઈ જાય તો સમજવું નિર્વાસનિક છે. અને સાધુ પુરુષોએ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે, પૂજ્યપાદ આચાર્ય મહારાજને રાજી કરવા માટે અને સત્સંગના કાર્ય કરવા માટે કદાચ કરોડોનો કાર્ય કરતા હોય, પણ પૂજ્યપાદ મહારાજશ્રીને આજ્ઞા થાય સ્વામી મૂકો અને એ જ ઘડીએ મૂકી દે તો સમજવું નિર્વાસનિક છે, અને એમ ન થાય તો બે સવાસનિક છે. મહારાજ કે નિર્વાસનિક પુરુષનું આ લક્ષણ છે. નિર્વાસનિક મહારાજ કે પુરુષ હોય તો પરમેશ્વરની આજ્ઞા હોય તેટલા જ વ્યવહારમાં જોડાય, પણ આજ્ઞાથી બહાર કાંઈ ન કરે. અને જે સવાસનિક હોય તે તો જે જે વ્યવહારમાં જોડાયો હોય તે વ્યવહારમાંથી પોતાની મેળો છૂટી શકે નહીં અને પરમેશ્વરની આજ્ઞા કરીને છૂટી શકે નહીં. સવાસનિક હોય પોતાની મેળો ન છૂટે કે, પણ ભગવાનને આજ્ઞા કરે કે ભગવાનના આચાર્ય મહારાજ આજ્ઞા કરે તો એ છૂટી શકે નહીં, અને છોડાવવા પ્રયાસ કરે તો ટંટો કરે ને કોર્ટ સુધી પોગે કે હું શા ન છોડું, 10 વર્ષથી અહીંયા છું, ઓછો દાખલો કરે, એમનું ઊભું થયું છે આ બધું. મહારાજ કે શું છે, સવાસનિક છે. એ ત્યાગ વૈરાગ ગમે એટલો જણાવતો હોય તો પણ એને વાસના છે. અને ડાયા પુરુષને તો ટકોરી ન કરવી પડે. ડાયા પુરુષને ફક્ત વ્યક્તિગત કહેવું પડે ને આમ કરો એટલી ખોટ કહેવાય, બરાબર સમજો. વ્યક્તિગત પાસે બોલાય ને કહેવું પડે કેટલું આમ આમ કરો હવે, એટલી એ મુમુક્ષ અંદર સમજવામાં ખોટ છે. ખરો મુમુક્ષ હોય તો વગર કીધે ઈશારે સમજી જાય કે આમ જ થાય, આમ ઈશારે સમજે. ખરો મુમુક્ષ હોય એને કહેવું પડે નહીં, ન કહેવું પડે શ્રેષ્ઠ પક્ષ છે. કહે અને કરે મધ્યમ પક્ષ છે, અને ક્યાંય તોય ન કરે એને કયો પક્ષ આપણે કહેવું જ નથી. કંઈ ખરો જે હોય ને શ્રેષ્ઠ, એ શાસ્ત્ર વાંચે, સંતોનો સમાગમ કરે, એને કીધું ન હોય ભગત આ વાસના બંધાય એમ છે છોડી દો, પણ પોતે જ અંતરથી સમજી લે કે આ વાસના બંધાય એમ છે માટે આ કરાય નહીં. આમાં જ ભગવાન રાજી થાય, આમાં જ આચાર્ય મહારાજ રાજી થાય, આમાં સંતો ઈ જ કરાય એમ એને ટકોરે ન કરવી પડે એ વાતમાં સમજી જાય. અમુક ભક્તો હોય, અમુકને છે ને કોઈ દી કહેવું જ ન પડે તો આમની નામ કરી, આમ કહેવું જ ન પડે, રુચિ સમજીને કાર્ય કરે. અમુક અમુક એ સ્થિતિવાળા હોય, અમુકને કહો એટલે તરત કરે, પણ ન કહો ત્યાં સુધી કરે નહીં, એ મધ્યમ છે. અને અમુકને તમે ગમે એમ કહો ને તો ઘડીક કરે ને પછી કરતો એમ કરે, સમજાય, ઘડીક કરે ને પછી કરતો એમ કરે, એ કનિષ્ઠ પક્ષ. શ્રેષ્ઠ પક્ષને તો ખાલી ઈશારે ખબર પડી, એને જાજુ કહેવું પડે નહીં, પણ એ વાત બહુ શ્રેષ્ઠ છે, બહુ ઊંચી છે. અને એવી સ્થિતિ જ્યારે પામે ત્યારે એ સંપૂર્ણ નિર્વાસનિક ભક્ત કહેવાય, સંપૂર્ણ નિર્વાસનિક ભક્ત. એ સ્થિતિ પામે અને પરમ સુખ થતું હોય છે ને પરમ આનંદ વર્તતો હોય છે. એવી રીતે નિર્વાસનિક પુરુષને સવાસનિક પુરુષના લક્ષણ સ્થિતિ વચનામૃતમ 18મું થયું.